ગરુડજી, આ શરીર પ્રાપ્ત થયું છે ભગવત ભજન કરવા માટે. આ શરીર પરમાત્માએ આપ્યું છે પ્રસાદ સ્વરૂપે. એમાંથી પ્રસાદના ફળ સ્વરૂપ ભગવદ ભક્તિ પ્રાપ્ત કરવાની છે. એમાં કાગ ઋષિ કહે છે, સબ કર ફલ રઘુપતિ પદ પ્રેમા. જીવન સાર્થક થયું, મારો મનખો સફળ થયો એમ ક્યારે કહેવાય? કે જગતમાં જીવ્યાના જે કંઈ કર્મ કર્યા, જે કંઈ કર્યું એ બધું જ એની ફળ શું? કે ભગવાનના ચરણમાં અનુરાગ ઉત્પન્ન થયો. આખા જીવનનું જે કંઈ કર્યું કરાવ્યું એનું સંપૂર્ણ ફળ, એની ફલશ્રુતિ શું? ભગવાનના ચરણોમાં અનુરાગ પ્રેમ. હે પક્ષીરાજ, આ શરીરમાં મને ભગવાનની ભક્તિ મળી છે. કાગડાનું શરીર હોવા છતાંય મને અત્યંત પ્રિય છે. અને સ્વાભાવિક છે, પોતાના શરીર માટે દરેકને મમતા હોય. સહેજ પણ ભય આવે વાગવાનો, કે મૃત્યુનો, કે બીજો કોઈ પણ ભય આવે તો તરત જ માણસ સાવધ થઈ જાય છે. અરે પશુ પક્ષી ને કીડા મકોડા પણ સાવધ થઈ જાય છે, એનો સામનો કરવા બેસી જાય છે. તો શરીર દરેકને પ્રિય હોય છે. પોતાના શરીર ઉપરની મમતા કેટલી હોય છે! જ્યારે ક્યાંક પ્રસંગે જવાનું હોય, બરાબર સજાઈને તૈયાર થયા હોઈએ, છતાંય કાચની સામે 10 વાર ઉભા રહીને આગા પાછા ઊંચા નીચા આગળ પાછળ બધું કરતા હોઈએ, ત્યારે ખબર પડે રંગરોગાનને પણ વધતું ઓછું થયું હોય તો સરખું કરવું હોય શરીર ઉપરનું રંગરોગાન, તો કેટલી મમતા હશે! એ મમતા નહીં, આસક્તિ કહેવાય, અભ્યાસ કહેવાય. વધારે પડતી મમતા, એનું નામ આસક્તિ. અહીંયા પક્ષીરાજને સમજાવતા કે છે, દરેક જીવ માત્રને પોતાનું શરીર વાલું હોય છે અને એનું જતન દરેક જણ પરિપૂર્ણ ખૂબ સરસ રીતે કરે. અને એમાં જ્યારે કોઈ ભયની પરિસ્થિતિ આવે તો પોતાને બચાવવા માટે બીજાને આગળ કરી અને પોતે પાછળ સંતાશે કે આનાથી બચું છું, આનાથી હું ઉઘરી જઈશ. એ રીતે દરેક પોતાનું પોતાના શરીરનું મમત્વ, અને એની અંદર અહંકાર પણ આવે મમત્વમાં. સ્વાનુભવ તો હોય જ, સ્વ અનુભવ બરાબર છે, જેને સ્વમાન કહેવાય એ પણ સાચું છે, પણ જ્યારે અભિમાન એ ખોટું છે. અનાત્મની ત્યક્ત નિજાભિમાનકમ, જે અનાત્મ છે, જે આત્મવત નથી, જે આત્માથી અલગ છે, એ અહંકાર એ આત્માનો વિષય નથી. એટલે મહારાજની સ્તુતિ કરતા કરતા કોઈ મહાપુરુષે કહ્યું, અનાત્મની, જે અનાત્મ જે છે, જે ભૌતિક છે, જે સ્થૂલ છે, એ અનાત્મ, એનું અભિમાન છોડ. એટલે આ શરીર અનાત્મ છે. શરીર શાશ્વત નથી. શરીર જન્મ્યું છે, એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. એની અંદરની ચેતના એ આત્મા છે, એ શાશ્વત છે, પણ શરીર અનાત્મ છે. જ્યારે પણ ચેતના એનાથી હટી જશે ત્યારે એ આત્મા રહિત થવાની છે, જડ થવાની છે, એ કચરો થવાની છે, એ નકામું થઈ જવાનું છે. એટલા માટે શરીરને અનાત્મ કહ્યું. અનાત્મની ત્યક્ત નિજાભિમાનકમ, જે તારો અહંકાર છે, આ શરીર એ હું છું એ છું. પણ અહીંયા આગળ પક્ષીરાજને કાગભૂષણજી કહે છે કે આ શરીર કાગડાનું મને મળ્યું છે, અને એટલા માટે મને અધિક પ્રિય છે કે એમાં મને ભગવાનની ભક્તિ મળી છે અને ભગવાનની ભક્તિ કરવાની મને સરસ મજાની સવલત આ બુદ્ધિમાં આ વિચારોમાં ભગવાને આપી છે, એટલા માટે આ શરીર પ્રત્યે મને ખૂબ મમતા છે, ખૂબ મમતા છે. કેમ કે મરવા ઉપરથી મન જ ઉઠી ગયું છે. બીજી રીતે મરવા ઉપરથી મન જ ઉઠી ગયું છે. અરે કહેતા અહીંયા શંકરલાલ આવતા પાઠમાં આવતા પહેલા ઉંમર થઈ ગયેલી લગભગ 72-75, પાઠ ઉઠ્યા પછી પાછળ બેસે, શું કરીએ આ વર્ષે વરસાદ વધારે થયો છે ને, એટલે જવાનું માડી મારી છે, મરવા ઉપરથી મન ઉઠી ગયું. અરે ક્યારેક શું કરે, જવા દો ને, વરહ પૂછે, આ વખત નથી જવું. આમ એટલે આનંદી સ્વભાવ, ખૂબ આનંદ કરાવે. તો એ જે મમતા છે શરીર ઉપરની, વૃદ્ધત્વ આવ્યા પછી પણ હજુ જીવવું, પણ એની પાછળ કોઈ કારણ હોય, જીવવા પાછળ કોઈ કારણ હોય. નહીતર માણસના કડાપા એટલા બધા હોય, કંટાળે ને થાકે ને, ઓ ભગવાન ઓ ભગવાનિયા હવે તો લઈ લે તો છૂટાય, આમ કડાપો બળાપો નીકળતો હોય. અને પાછો ભગવાનને સીધી રીતે ના બોલાવે, એને પાછો ટુકારો કરે, રણછોડ રણછોડિયા એમ કહે. તો એ ક્યારે કે જ્યારે એના જીવનમાં એને નિરસ્તા આવી હોય, કંટાળો આવી ગયો હોય, કોઈ પણ જાતનો એવો આધાર ન રહ્યો હોય ને, ત્યારે એને જીવન ઉપર કંટાળો આવે, મૃત્યુને આવવા દે કે આ એને આમંત્રણ આપે કે હવે મોત આવે તો સારું. પણ અહીંયા કાગ ઋષિ કહે છે કે મને આટલા બધા વર્ષો થયા જીવતા. કાગ ભૂસુંડીને કહ્યું છે કે મહાપ્રલયો નાશ તબ નાહી, મહાપ્રલય થઈ જાય તો પણ તમારો નાશ થતો નથી, અને કલ્પ સુધી, કેટલાય કલ્પ સુધી તમારું જીવન છે. તો કે હા પક્ષીરાજ, તમારી વાત સાચી છે. કારણ જો કાગડાનું શરીર છે તો નિશ્ચિત છે, પણ એ કાગડાના શરીરમાં મને ભગવાનની ભક્તિ, રામ ભગત એ તન મેં પાઈ, તે મોહી મમતા અધિકારી, એટલા માટે એની પર મને મમતા છે, જીવવાની ઈચ્છા છે. માણસ બહુ ગરડો થઈ જાય ને, બહુ વૃદ્ધ થઈ જાય, ત્યાર પછી આમ 95-97-98 વર્ષ થયા હોય, છોકરાનું લગ્ન થઈ જાય, એને ત્યાં છોકરો થાય, એને એને ઝુલાય ને પછી જવું, એટલે જીવવાનો એક આધાર મળી ગયો. પણ એ એક માયા છે, આસક્તિનો એક એ આધાર છે. પણ ભગવાનની ભક્તિનો આધાર મળે અને એનાથી જીવવાની ઈચ્છા થાય, મજા પડે. એક ભાઈ છે ફુલાભાઈ કરીને, ઉંમર થઈ ગયેલી છે, આગળ પાછળ કોઈનું શરીર પણ એટલું બધું ખરાબ છે, અમારા દવાખાનાની અંદર આખો દિવસ સેવા આપ્યા કરે, કોઈ પણ બસ દવાખાનાને વ્યવસ્થિત રાખવું આખું છે. પણ આપણને એમ લાગે કે આ માણસ ક્યારનો ખલાસ થઈ ગયો, પણ જીવતો હોય તો એકમાત્ર સેવા એને આધાર મળી ગયો, કે બસ સેવા સેવા છે ને, એટલે જીવવાની ઈચ્છા થાય. બાકી બધી રીતે થાકી ગયો છું, ઘરથી પરિવારથી, તો એ સેવાની મમતા, સેવા ઉપર મમતા છે, માટે જીવવાની જીવવાનો રસ પડે છે. એમ હે પક્ષીરાજ, મને પણ કંઈ બીજો કોઈ રસ નથી જીવન જીવવામાં, પણ માત્ર ભગવાનની ભક્તિ એટલી મને સરસ મળી છે, એટલા માટે આ શરીર કાગડાનું શરીર છે, છતાં એની પર મને મમતા વધારે છે. સ્વાભાવિક છે, કોઈ પણ વ્યક્તિને પોતાનો સહેજ અમથો પણ સ્વાર્થ હોય ને, નાનો સરખો પણ સ્વાર્થ હોય ને, તેને સાધવા માટે બધાને બધી રીતે તૈયાર થઈ જાય. તો એ
પર મમતા કરશો કોઈ,
એની પર મમતા કે ભાઈ આ તો મારું છે, મૂકી દે એને, પછી ફેંકી દે, કામ પૂરું થઈ ગયા પછી, અમારે નકામું થઈ ગયું. પતંગ હોય, ઉત્તરાયણ આવવાની હોય, અને પછી જોવા જોઈએ છોકરા પતંગ માટે દોડા દોડ મારા માર, અને ખુદા ખુદ કરીને પડવાનું કે મરીશું પડીશું ભાગીશું તે કશું ના વિચારે. કેમ કે એની પાછળ એને મમતા છે, પતંગ છે, ચડાવવાની છે, મજા આવશે. પણ પછી પ્રસંગ પતી ગયો અને પડી રહી તો એને રસ્તામાં ઠોકર ખાધી તો કોઈ નહીં અડે, એની પર મમતા છે. એક પ્રકારની સમયની એ તે સમયની અને એક પર્વની કારણે એમાં મમતા છે, અને મમતા હોવાને કારણે તે પર મમતા કર સબ કોઈ. એનો સ્વાર્થ છે કે મને મારી પતંગ છે, મારે કરવી, લડે મારા મારી ફાટી જાય તો આઈ બને, પકડવા માટે દોડાદોડ કરે. તો એમ જે તે કછું નિજ સ્વાર્થ, જેને પોતાનો સેજ પણ સ્વાર્થ હોય ને, તો એની પર મમતા કરે કરે. કુંભાર અને ગધેડા ખોવાઈ ગયા હોય તો હોધવા નીકળે, કઈ જાય તમારો ગધેડા હોધવા, અલ્યા તે પર મમતા કરે સબ કોઈ. એને સ્વાર્થ છે, એની રોજી રોટી કમાવાની છે એની અંદર, એટલા માટે એને હોધવા નીકળે. જડે ચાર દાડે બાપલા હેર ઘેર હવે આમ કાન પકડીને લઈ આવે, બાપ કે એને તે પર મમતા કરે સબ કોઈ. પેલા પાંખથી ઉડવા વાળા સર્પ હતા, ઉડવા વાળા સર્પ એટલે એને પન્નગ કહેવામાં આવતા, પવનમાં જાય ઉડે. તો એ હવામાં ઉડતા સર્પ આજે પણ છે. તો એ સર્પના તમે શત્રુ કાગભૂષણી ગરુડજીને સંબોધન કહે છે, પન્નગારી પક્ષીરાજ તો ખરા જ, પણ સર્પના શત્રુ જેમ રાવણારી ભગવાન રામને માટે સંબોધન કરીએ તો રાવણારી કૌંસ અરી કૃષ્ણને માટે, તો એમ પન્નગ અરી પન્નગારી હે પન્નગ સર્પના શત્રુ. એક નીતિ છે આ સંસારનો, એક નાતો એવો એક પરમ એક ધારા ચાલી આવેલી છે, અને તે પણ આપણા શ્રુતિ પુરાણની અંદર આપણા વેદોની અંદર સંમત છે. અને એના માટે એ બાબતને સજ્જનો એનો એનું પ્રમાણ આપી રહ્યા છે. સજ્જન અસ કહી શ્રુતિ કે આ તો આ સંબંધ સ્વાર્થનો તો શ્રુતિઓએ કહ્યો છે, એમ સજ્જનો પ્રમાણ આપીને કહેતા હોય છે. અતિ નાનામાં નાના માણસ સાથે પ્રેમ કરી લે, એની જોડે નાતો બાંધે, સંબંધ બાંધે. કેમ કે આમાંથી મારું કામ સધાવવાનું છે, આમાંથી મારું કાર્ય સધાશે અને મને કંઈક મળવાનું છે, એ સ્વાર્થ છે. એટલે કાદવની જોડે એમને આપણે કાદવને અડીએ નહીં, પણ કુંભારને માટલા ઘડવાના હોય તો એ માટીનો કાદવ બનાવે અને કાદવમાંથી વાસણ ઘડે અને એમાં આસપગ ગંદા કરે, કપડાય ગંદા થાય, પણ એની અંદર એમાંથી એને સ્વાર્થ છે મળવાનું છે. એટલે એ કાદવ માટી સાથે પણ એ પ્રેમ કરે છે. યોગ એ સરસ દાખલો આપે છે. રેશમ, એ રેશમ કીડામાંથી થતું હોય છે, તે હિતે પાટંબર રૂપ, અને એ જે તાર નીકળે છે એ તારમાંથી સરસ મજાને રુચિર એટલે સરસ પાટંબર એટલે રેશમી વસ્ત્ર તૈયાર થાય છે. એની અંદરથી એ કીડામાં એ કીડાને પાળે છે, એને ઉછેરે, એની ખેતી કરે છે. સેતુના ઝાડ ઉપર કોસેટા જે રેશમના છે એને ઉછેરવામાં આવે, અને એ જ્યારે તૈયાર થઈ જાય આખો કોસેટન બંધ, પછી એને ઉતારી લે, એમાંથી રેશમનો તાંતણો બનાવે. એટલા માટે કે કીડા ઈયળોને આપણે કોઈ ફળમાં હોય, શાકભાજીમાં હોય કે આપણા અનાજની અંદર પડેલી તો આપણે વીણીને ફેંકીને બહાર ફેંકી દઈએ છીએ, પણ અહીંયા આગળ ફેંકી દેવાને બદલે એને ઉછેરે. કૃમિ પાલઈ, એવા કીડા ઈયળોને એને પાળવામાં આવે, એને ઉછેરવામાં આવે પાછું સ્વાર્થ છે માટે. કેમ કે એની અંદરથી રેશમ બનવાનું છે, રેશમમાંથી રેશમી કપડાં બનવાના છે. જાની અને એને ઉછેરે એટલે કોઈ અડે તો કે નુકસાન કરે તો કે મારું નુકસાન કરી નાખ્યું ત્યારે મારું નુકસાન આપવું પડશે, તો એની જોડે ઝઘડો થઈ જાય. પરમ અપાવન, અરે એ ફેંકી દેવાય, એને અડાય નહીં, એવા અપવિત્ર કીડાને પણ મમતા કરીને રેશમ માટે એને પાડવા ઉછેરવા પડતા.